राघव मुनि, इतने पहले हमनो परिचय करी लिए। आ पद हरिराम महाराजे गायु छे। अने हरिराम महाराज अने राघव मुनि महाराज ए बे महाराज ना शिष्य छे। विचरण काल में हरिराम जी अने राघव मुनि महाराज महाराज जी साथे हता, जय महाराज नी साथे। लक्ष्मणदासजी महाराज तो ते वक्त आव्या ही नहोता। ત્યારે વિચરણમાં મારા શ્રી હતા ત્યારે રાઘવ મુનિ અને હરિરામજી મહારાજ પાદરામાં જે છે તે હરિરામ એ રાઘવ મુનિ મહારાજ છે, મહારાજના શિષ્ય, અને વડોદરામાં જે છે એ હરિરામજી મહારાજની સમાધિ છે ત્યાં। તો હરિરામજી મહારાજ ઉંમરમાં મોટા હતા રાઘવ મુનિ મહારાજ કરતા। અને રાઘવ મુનિ મહારાજ નાના હતા। પાદરા અને વડોદરાના જે મંદિરો છે એમાં રાઘવ મુનિ મહારાજ પાદરામાં અને હરિરામજી મહારાજ વડોદરામાં। હવે હરિરામજી ઉંમરમાં મોટા છે છતાં એ રાઘવ મુનિના ભજનની એમના સાધન ભજનથી એટલા બધા ખુશ છે, એટલા બધા આનંદિત છે કે વાત ના પૂછો। એમનાથી હરિરામજી મહારાજ થી રહેવાયું ને કોહો, મારા ગુરુભાઈ મારા કરતા નાના છે છતાં આટલું સરસ ભજન કરે છે, એટલે એ ભાવોને હરિરામજી મહારાજે આ ભજનની અંદર વ્યક્ત કર્યા કે જુઓ તો ખરા, રાઘવ મુનિ મહારાજ બેઠા જાપ જપે, બેઠા બેઠા થાય, બસ નિરાંતે બેઠા બેઠા ભગવત સ્મરણ કરે છે, જાપ જપે છે, અને રાઘવ મુનિ બેઠા છે, બેઠા જાપ જપે છે। જેને કહેવાય સુરત શબ્દ એકતાર હુઆ, અને એથી આપણે આગળ કહીએ તો ઓહંગ સોહંગ જન્મ મરણ નો ફેરો કાલ ભાષિકા, ઓહંગ સોહંગ નિરંજન દેવ મહામંત્ર શું લાગે તાર, એક ધાર્યો તાર સતત ધારા પ્રવાહ, તૈલ ધારાવત। તો અહિયાં પણ બેઠા જાપ જપેનો અર્થ છે, કેમ જપ્યા જ કરે છે, અંદર અંદર અંતર્મુખ થઈને। ભાષી કશી ના ખબર પડે એમ લાગે બેઠા છે, કશું નથી કરતા, પણ અંદર થી એ અનુસંધાન ચાલ્યા જ કરતું હોય, અનુસંધાન સતત હોય પોતાના સ્વસ્વરૂપ સાથેનું। અને એટલે કહ્યું કે બેઠા જાપ જપે, બહાર કોઈને ખબર પડે નહીં। જેમ તૈલ ધારાવત એટલે તેલ એક પાત્ર માંથી બીજા પાત્ર માં રેડાતું હોય, એક ધારી જુઓ તો એની ધારા ત્યાં આલતી ના દેખાય, સ્થિર થઈ જાય, છતાંય એ તેલ એક વાસણ માંથી બીજા વાસણમાં જતું હોય ને સ્થિર ધારા। એની સામે જોઈએ તો આપણને લાગે નહીં કે આ તેલ પ્રવાહી વહે છે, હાલે છે કે નહીં। તો બસ એવી જ રીતે બેઠા જાપ રાઘવ મુનિ મહારાજ પોતે એની અંદર અંતર્મુખ થઈ ગયેલા છે, અને એને માટે કહ્યું તેનો જાણે જે ભેદ તેના કારજ સહેજે સૌ। અને રાઘવ મુનિ મહારાજ જે રીતે ભજન કરે છે એનું રહસ્ય જે જાણે એની બધી જ સમસ્યાઓ શાંત થઈ જાય। ભજન કેવી રીતે કરે છે મહાપુરુષો સંતો એ પણ જાણવું, એના રહસ્યને, કે આટલું સરસ ભજન થાય છે અને આટલી બધી સ્થિરતા, આટલી બધી અંતર્મુખતા। આપણે જાતે અનુભવ કરીએ કે મહારાજ મન તો સહેજ વારમાં આગુ પાછું થઈ જાય, ઊંઘે ચડી જાય કે ઝોકે ચડી જાય, તો નૈરંતર્યતા જેને કહેવાય, એક ધારો પ્રવાહ એ ભજનમાં ક્યારે મળે તો હરિરામજી મહારાજ કે જુઓ જુઓ, તમે બધા જુઓ રાઘવ મુનિ કેવું સરસ ભજન કરે છે. બેઠા જા અને એ જાપ જપવાની જે રીત છે એની ગહેરા, એની રહસ્ય એ જે કોઈ સમજે ને જે કોઈ જાણે ને બસ એના બધા જ કામ સહેજમાં ઉકલી જાય, બધા જ ગુજરા ઉકેલી નાખે. એક ગુજરું ના રહેવા દે, જીવનનું ના રહેવા દે, વ્યવહારનું ના રહેવા દે, મનના વિચારોનું કોઈ પણ ના રહેવા દે. ઘૂંચડું રહે ક્યાં? ઘૂંચાઈએ તો ઘૂંચડું થાય ને. મહારાજ ઘૂંચાવા જ ના દે, સીધો માર્ગ બતાવી દીધો. બેઠા બેઠા જાપ જપે નિરાંત અંતર્મુક્તા. બહારની ગમે એટલી પરિસ્થિતિ હોય ને તો એને જરાય અસર ન કરે. જેને સાધન ભજન કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે અને એ ટ્રાફિક સર્કલ પોઈન્ટ ઉપર જઈને વચ્ચોવચ બેસી જાય, ટ્રાફિક પોઈન્ટ વચ્ચોવચ બેસી જાય, ટ્રાફિક ધમધમા જ ચાલતો હોય પણ પોતે સ્થિર થઈ અંતર્મુખ થઈને બેસી જાય ને તો ટ્રાફિક નું જે થવાનું હોય તે થાય, પણ પોતે એવા ટ્રાફિક ને સહેજ એને વિક્ષેપ ના લાગે, કશું ના થાય. જાણે બહાર કશું થતું જ નથી, બહાર કશું છે જ નહીં, એવા અંતર્મુખ થઈ ગયા. બહારની પ્રવૃત્તિની કોઈ પણ અસર એને સહેજે થાય નહીં. આ એનું રહસ્ય. ભલભેલા અહીંયા નગારા વાગતા હોય બેસી જાય છે, કશું નડે નહીં, કશું અડે નહીં. છ નવરાત્રિના નગારા આખા રાત ધમાધમ ધમાધમ કરતા હોય પણ શાંતિથી જ્યાં સુઈ જવાનો સંકલ્પ જ કર્યો છે એને ઊંઘાવતા વાર લાગે. પણ ઘણા ને આખી રાત આ તો માથું દુખી ગયું, ઊંઘાયું નહીં, નગારા ટીપ ટીપ કરે છે, નવદાર આવે શાંતિ નહીં રહેવા દે એમ. અરે એને ટીપમાં નથી, આપણને નિરાંતે કેમ? રહસ્ય છે. મનને શાંત રાખવું, મનને સ્થિર રાખવું એ તો મોટામાં મોટું કામ છે ને, અગત્યનું કામ છે, છતાં અઘરું લાગે પણ બહુ સહેલું છે. દ્રઢ સંકલ્પ કરો તો એ બધા જ નગારાના અને અવાજ ગમે એટલા ધમધમતા જ પણ એક બાજુ રહી જશે, તમે નિરાંતે તમારા કામમાં આગળ વધી શકશો. તેનો જાણે જે ભેદ, એનું રહસ્ય જે સમજે, સ્વાભાવિક છે કોઈ પણ બાબતનું, કોઈ પણ કાર્યનું રહસ્ય માણસની પાસે હોવું જોઈએ. રહસ્ય એટલે એનો ભેદ. એ શું કહેવા માંગે છે એમાંથી શું થશે, પણ એનું રહસ્ય જ ના સમજતા એને એમને કરવા બેસી જઈએ તો આવડતું જ ના હોય, બેસી જઈએ. હા મને આવડે છે, હું જાણું છું, તો કઈ નું કઈ કરી બેસે. અહીંયા એનો જાણે જે ભેદ, તેના કારજ સહેજે સહુ સરે, એની બધી સમસ્યાઓ, એના બધા ટેન્શન આપોઆપ સાહજિકતાથી ઉકલી જાય. કેમ કે આવા આવા મહાપુરુષો, આવા સંતોના સાનિધ્યથી જેને ભજનની ભજનને એની અંદર રસ પડે અને એમાં ધીરે ધીરે ઉતરે. કહીએ સમસ્યાને સમજીને ગ્રહી રહે, પ્રેમી જન હોય સાર, તેને મહાપદ મારે મળી રહે. મહાપદમાં મળી રહેવા એટલે પોતાના નિજ સ્વરૂપ, આત્મ સ્વરૂપ. આપણું આત્મ સ્વરૂપ કયું? જેની સાથે આ લાડ વાલ કરીએ છીએ તે આ શરીર છે. શરીર એ આપણું પોતાનું સ્વરૂપ નથી. શરીર જો આપણું પોતાનું જ સ્વરૂપ હોત તો એ વિકૃત થયા કરે, એ ક્યારે પણ સ્થિર ન રહે, બદલાય નહીં. એટલે શરીર એ મારું સ્વરૂપ નથી, એમાં વિકૃતિ છે. આત્મા મારું સ્વરૂપ છે. એટલે કહ્યું મહાપદમાં મળી રહેવું મન વાણીને પાર. એ જ વસ્તુ આવી ગઈ. આત્મા એ મન, આત્મા એ મનનો કે વાણીનો વિષય નથી. મન વાણીથી પર, એનાથી પણ કંઈક ઉપર, એ જે છે તે આત્મા તત્વ છે. અને એમાં એ મહાપદમાં મળી રહેવું એમ કહ્યું કે જેની અંદર પોતાના જ પોતાનું જ સ્વરૂપ છે. પ્રેમી જન હોય સાર, એને એ જ સમજી શકે એ સાર નહીં. જે સાર છે, તત્વ છે, એસેન્સ કહેવાય, એ કોણ સમજી શકે? જે એ સબ્જેક્ટને ખૂબ જ ચાહતો હોય, એની હોબી, એની ફેવરી હોય, કે જે એમાં એને રસ પડતો હોય, તો જ એ વિષયને સાંભળવા કે સમજવા માટે બેસે. તો આ જે હરિરામ મહારાજની આટલી ગૂઢ રહસ્યની વાત છે કે મહાપદમાં મળી રહેવું, એટલે આત્મપદ છે મહામોટું રે, આત્મતત્વ છે, પોતાનું નિજ સ્વરૂપ, એ જ મોટામાં મોટું પદ છે. બાકીના બધા પદ, ભલે પદવીઓ ગમે એટલી મોટી હોય, પદવીઓ એને શું કહેવાય અંગ્રેજીમાં, ડિગ્રીઓ ગમે એટલી મોટી, પણ આત્મપદથી બીજા કોઈ એવું કે કોઈ મોટું પદ નથી. તમને રાષ્ટ્રપતિનું પદ આપે, કોઈ કોઈ પ્રેસિડેન્ટનું પદ આપે, પણ એ બધાય પદ ક્ષણભંગુર છે, નશ્વર છે, ક્ષણિક છે. પણ જે આત્મપદ છે એ શાશ્વત છે. અને એમાં જે બેસી ગયો આત્મપદમાં, એને પછી બીજે કશાયની જરૂર નથી. એને કોઈ પણ પ્રકારના વૈભવની કે પોતાની કીર્તિની, પોતાના યશની જરાય જરૂર ન પડે. બસ મને મારું પદ મળી ગયું કે જ્યાં હું બેઠો છું, આત્મપદ, પોતાનું નિજ સ્વરૂપ. આપણે આપણા ઘરની અંદર બેસીએ તો આપણને કોઈ ખસ કે ઊઠ કે બહાર નીકળ કે ખરું? તો એવી જ રીતે આપણે આપણા આત્માના સ્વરૂપમાં, નિજ પદમાં બેસી જઈએ તો આપણને કોઈ એમને કે તું બહાર નીકળ, બેઠે છે ને, તું બેસો દો ને, આપણું શું જાય છે? અને પેલા મસ્તીથી એનું, એ પોતાની મસ્તીમાં જ હોય, પોતાના સ્વરૂપમાં. મહાપદ એટલે એનાથી બીજું કોઈ ઊંચું પદ, ઊંચું સ્થાન નહીં, માત્ર એક જ ઊંચામાં ઊંચું સ્થાન. હરિગુરુ સંત કૃપા થકી પૂરણ પદ પ્રીછા, પૂર્ણ પદ, આત્મપદ. અને અહીંયા મહાપદ કહ્યું. બધાનો જવાબ માત્ર એક, કે પોતાનામાં સ્થિર થઈ જવું. ઘેર ઘેર ભટક્યા વગર પોતાના ઘરમાં બેસી જાઓ. આપણે ઘરમાં કહીએ છીએ કે બહાર શું ભટક ભટક કરો છો, અને કોઈ અંતે હોય ઘેર ઘેર ભટક, ઘેર ઘેર બેહવા જવાની તે હોય, આને ઘેર જવું, પેલાને ઘેર જવું, હોય છે ને એવો સ્વભાવ. તો કે ભાઈ ઘેર ઘેર શું ભટકો છો, ઘરમાં શાંતિથી બેસ. જે પોતાના ઘરમાં બેસવું અને બહાર ન ફરવું, એ છે કે પોતાની માલિકીનું ઘર અને પોતાનું છે. માટે એમ આત્મપદ એ પોતાનું છે, બીજાનું નથી, એ મહાપદ છે. જેને કહેવાય કે આત્મપ્રાપ્તિ, ઈશ્વર પ્રાપ્તિ કરી લીધી, એને પછી બીજા કશાયની, બીજા કશાયનો મોહ હોય. એક વાર રાષ્ટ્રપતિ પદના સ્થાન પર જેને બેસી આવ્યો હોય, પછી ત્યાંથી નિવૃત્ત થઈ જાય, 5 વર્ષ પૂરા થાય, પછી મારે ત્યાં મેનેજરની પોસ્ટ તમને આપીશ, તમે આવશો મારે ત્યાં નોકરી કરવા, જાય ખરું? કોઈ પણ રીતે. અને એક વાર પ્રેસિડેન્ટ થયા પછીથી તમને પ્રાઇમ મિનિસ્ટર બનાવી રૂપે બને ખરો, ના જાય, નીચલી પોસ્ટ દિવેલી છે. આ તો મહાપદ છે, પૂર્ણ પદ છે, આત્મપદ છે, કે એ મેળવ્યા પછીથી આખું જગત એને ખુલ્લો તુચ્છ લાગે. આ શું બધું, આમાં શું ભરેલું છે? રામકૃષ્ણ પરમહંસ એમની સ્થિતિ હતી કે ભગવાને ગીતામાં જે એક વાત કહી છે, સમલોષ્ટાસ્મ કાંચન માન અપમાનયો તુલ્ય તુલ્ય મિત્રારિપક્ષ, જેને સ્થિતપ્રજ્ઞ કહેવાય એવા પુરુષની વાત હતી, વાત છે. તો રામકૃષ્ણ પરમહંસ એક હાથમાં માટી લે, માટીનું ડેપું, અને બીજા હાથમાં સોનું હોય, બંનેની સામું આમ જોયા કરે બે હાથમાં, અને ગંગા કિનારે બેઠા હોય, એકી સાથે બે હાથ ગંગાની અંદર ફેંકી દે, બે વસ્તુ સોનું ને માટી, સમલોષ્ટાસ્મ કાંચન, જેને માટીનું ડેપું, લોહડું અને સોનું બધું જ સરખું છે એની દ્રષ્ટિ. એટલે જે આત્મપદમાં સ્થિર થઈ ગયેલા છે ને, એને આ તો બધી માટી જ દેખાય, શરીરે માટી દેખાય, સોનું ચાંદીએ માટી દેખાય, આ તો બધી માટીમાંથી બનેલું છે. એ બધું જ જગતનો બધો જ વૈભવ, બધી જ સંપત્તિ, બધું જ એને બિલકુલ શુષ્ક લાગે. આમાં છે શું? જેને મહાપદ મળી ગયું, ઊંચામાં ઊંચું પદ મળી ગયું, એ પછી નીચે ના ઉતરે ક્યારે? મારે નથી જવું, મારે નથી જવું, મારે જે મેળવવાનું હતું મેં મેળવી લીધું. અબ જો ભેગા કરી લીધા હોય એ 200-500 માં નાખે, જવું છે નાનું શું કામ, આપણે ચાલો આપણે રસ્તે. મહાપદ એવું છે, આ શરીરની અંદર આત્મા સ્વરૂપે હું બેઠો છું, અને હું એટલે આ શરીર નહીં પણ ચૈતન્ય આત્મા તે હું છું, એમ જેને જાણી લીધું, સમજી લીધું, એનું નામ મહાપદ. હરિરામજી મહારાજ કે છે કે રાઘવ મુનિ મહારાજ તો મહાપદમાં બેસી ચૂકેલા છે, હવે બહાર નહીં આવે. જગતનો વૈભવ, જગતની સત્તા, જગતની સંપત્તિ ભોગો, એને કઈ વસાતમાં નહીં, કોઈ વસાતમાં નહીં. તમે જો એની પાસે મૂકો ને, એકાદશ સ્કંદમાં ભાગવતની અંદર, ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાન દત્તાત્રેય અવધૂત રૂપે એક વનની અંદર વૃક્ષ નીચે નિરાંતે સૂતેલા છે, અને ત્યાંથી યદુરાજા પસાર થતો હોય છે રથમાં. દૂરથી જોયે તો ઓહો, આ કોઈ મહાત્મા, આવા ભવ્ય અને આવા સિદ્ધ, આવા મસ્તીમાં છે. રથમાંથી નીચે ઉતર્યો, પગરખા એક બાજુ કાઢ્યા, મુગટ ઉતારી દીધો, દંડવત પ્રણામ કર્યા, મસ્તીમાં અવધૂત બેઠે આમ પથ્થરને અડેલી વૃક્ષ નીચે સૂતેલા છે. યદુરાજાને એમ થયું કે આવી નિરાંત, આવો આનંદ, આવું સુખ તો મારા રાજમહેલમાં શોભે, અમને અહીંથી ક્યાં, અહીં ક્યાંથી મળ્યું આટલું બધું? અને બીજું જુએ છે કે મારા રાજમહેલની અંદર આટલા ભોગ વૈભવો છે, છતાં આટલું સુખ મને નથી મળતું, આટલી શાંતિ નથી મળતી, અને આની પાસે માત્ર એક પથરો છે, નથી પાથરનું, નથી કોઈ ઘર કે નથી ઓઢવાનું, છતાંય મારા કરતા વધારે મસ્તી દીધા છે. યદુ બેસે છે ઘણી સમય, લાંબા સમય પછી અવધૂત એમાંથી જાગ્રત થયા, એટલે આંખ ખોલી એની સાથે ઉઠીને ફરી દંડવત કર્યા. પછી પ્રભુ, મને એક આશ્ચર્ય છે, મને એક જિજ્ઞાસા છે, પૂછ્યું કે પૂછ. પેલો રાજા છે તો કે પૂછ, આ અવધૂત છે, પૂછ લે. ક્યાં પૂછના હૈ તેરે કો, નહીં તો આપ કેવું પડે, મોટા કેવું પડે, મહારાજ કેવું પડે, પણ પૂછ ક્યાં કહેને. કે આ મસ્તી ને આ આનંદ મને તો કોઈ મળતો નથી, આટલા બધા વૈભવો છે છતાં, અને તમને આટલો બધો ક્યાંથી? પછી મહાપદ મારે મળી રહે, બસ એ મહાપદ સંતોષ, પૂર્ણ સંતોષ, કોઈ પણ જાતની ક્યારે મનની અંદર આકાંક્ષા નહીં, ઈચ્છા નહીં, વાસના નહીં, પૂરેપૂરો પોતાની જાતમાં જ પૂરેપૂરો સંતોષ હોય તો બીજાને શોધવો પડે ખરો? મને મારા શરીરમાં, મારા સ્વરૂપમાં, મારામાં જ મને બધા સુખ મળી રહે છે, પછી બીજામાં કોઈને શા માટે શોધું કે મને આની પાસે સુખ મળશે, કે આ સુખ આપશે, કે પેલો મને સુખ આપશે? આત્માનું સુખ એટલું બધું મોટું સુખ છે, આત્મસુખ, આત્માનો આત્માનંદ એટલો મોટો આનંદ છે કે એના જેવો બીજો કોઈ આનંદ નથી, એના જેવો બીજું કોઈ સુખ નથી, અને એના આત્મપદ જેવું, આત્મસ્થિતિ જેવી બીજી કોઈ સ્થિતિ નથી. તેવી રીતે મહાપદ મારે મળી રહ્યું એમ કહ્યું. બસ રાઘવ મુનિ મહારાજ જે પ્રમાણે પોતાની અંતર્મુક્તાની ઊંચામાં ઊંચી અવસ્થામાં બેઠા છે, કેવી રીતે, એવી રીતે બેસવું, એવી રીતે મળવા માટે પ્રયત્ન કરો. આટલી ઊંચી અવસ્થા છે એટલે નાના ગુરુભાઈ ના ની પ્રશંસા, એના વખાણ તો નહીં, પણ એના ભજન ના પ્રભાવને મોટા ગુરુભાઈ હરિરામજી મહારાજ ઉંમરમાં મોટા છે, છતાંય નાના ગુરુભાઈ માટે એટલો જ આદર છે, એટલો સરસ આદર છે, આટલું સરસ ભજન કરી જાણે. આમ મહાપદ એટલે પોતાના નિજ સ્વરૂપનું પદ, આત્મપદ, કે જે રામકૃષ્ણ પરમહંસ પાસે હતું, એને તો વૈભવ સંપત્તિ પણ માટી જેવી દેખાય, તુચ્છ. એટલે જેને ઊંચામાં ઊંચું પદ મળી ગયું, પછી હીરા માણિક મણીઓ સોનું ઝવેરાત એને કશી વસાતમાં ન લાગે. સામે ભર્યું હતું એમ એમાં ઉપર પગ મૂકીને ચાલતો થાય, ક્યાં તો એમને ચાલતો, એક બાજુ નીકળી જાય, મારે એને શું રાકા ને બાંકા બે ભક્ત હતા, પતિ પત્ની હતા, બસ ભજન કરે, બીજું કોઈ કોઈ તૃષ્ણા નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ અપેક્ષા. એકવાર એક ગામથી બીજા ગામ જતા હશે જંગલના રસ્તે, તો પેલો પતિ ભગત આગળ ચાલે અને પત્ની પાછળ ચાલતી હતી. તે રસ્તામાં ભગતજીએ રાકાએ જોયું કે એક પોટલી પડેલી હતી, કોઈની પડી ગઈ છે રસ્તે જતા, એમાં સોનું હતું, સોનાના દાગીના ઘરેણા હતા. એટલે જોયું કે આ પત્ની પાછળ આવે છે, જો જોશે તો એને લઈ લેશે. એટલે કાકા ઉપર ધૂર વાળી દીધી, એને ઢાંકી દીધી કે એને અડે નહીં. એટલે પત્ની જોઈ ગઈ ચાલતા ચાલતા, કે છે આ શું કરો છો તમે, કે ધૂળને ધૂળથી ઢાંકો છો? ભગત ચમકી ગયા, રાકા બાકા, કે મને તો સોનું દેખાય તો હું દરથી ઢાંકું છું, મને તો સોનું ધૂર દેખાય કે ધૂરથી ધૂરને ઢાંકો છો? કે રાઘવ મુનિ મહારાજ ની એ સ્થિતિ છે. મહાપદમાં મળી રહ્યું પ્રેમીજન હોય સાર, કે જેને એ પ્રેમીજન હોય, આના માટે જેને લગાવ હોય, મારે આ જોઈએ છે, મારે આ પદ, એ પ્રાપ્ત કરી શકે અને એ સમજ એની પાસે સાચી હોય કે આમાં શું.